મને લાગે છે ત્યાં સુધી મંડળીના સમગ્ર ઇતિહાસમાં મંડળીની શરૂઆત હતી તે આજ સુધી જેઓ આપણે પ્રભુને ઓળખીએ છીએ, પ્રભુને જાણીએ છીએ, પ્રભુનો આપણે સ્વીકાર કર્યો છે, આપણે પ્રભુની કન્યા તરીકે જે ઓળખાઈએ છીએ, તેઓના વિચારસરણીમાં સ્વર્ગ એક વાસ્તવિકતા છે અને તેના વિચારમાં આપણે વ્યસ્ત રહે છે. એ પ્રભુ તરફથી મળેલી આપણને એક આશા છે અને આપણે જાણીએ છીએ કે સ્વર્ગને લઈને, સ્વર્ગના વિષય ઉપર ઘણા ગીતો લખવામાં આવ્યા છે અને મારું માનવું છે કે મંડળીના જે લોકો છે, ફરીથી જે પ્રભુની કન્યા છે, જ્યારે તેઓ તેમના જીવન આ પૃથ્વી પર જીવી રહ્યા છે, દુષ્ટ પૃથ્વી પર જે પૃથ્વીનો નાશ થનાર છે, ત્યારે આપણું ધ્યાન સતત સ્વર્ગ તરફ હોય છે, આપણી નજર કાયમ સ્વર્ગ તરફ મંડાયેલી હોય છે. અને એવો કોઈ પણ ખ્રિસ્તી વ્યક્તિ નથી, અને ફરીથી હું યાદ દેવડાવું, ખ્રિસ્તી વ્યક્તિ એટલે કે ખ્રિસ્તી જે ધર્મ પાળે છે તેની વાત હું નથી કરતો, પણ જેણે પ્રભુનો અંગત રીતે સ્વીકાર કર્યો છે, પ્રભુને તારનાર માન્યો છે, તે ખ્રિસ્તી વ્યક્તિ ગમે તે સમયમાં આ મંડળીના ઇતિહાસમાં તે જીવંત હતી અથવા તો અત્યારે કસા કઠોર સમયમાં જીવન જીવી રહ્યા છે. ઘણા આપણા ખ્રિસ્તી ભાઈ બહેનો છે જેઓ એવી જગ્યાએ રહે છે કે જ્યાં ઘણું પરીક્ષણ છે, ઘણી સતાવણી છે. અહીંયા અમુક આપણે ખ્રિસ્તી ભાઈઓ છે તે આપણે એવી જગ્યાએ રહીએ છીએ કે જ્યાં આપણને આપણા જે વિશ્વાસ છે તેને લઈને કોઈ જાતની સતાવણી નથી, આપણી પર કોઈ પણ જાતની મુશ્કેલી નથી આવતી. ગમે તે સંજોગોમાં આપણે જીવતા હોય, ઇતિહાસના ગમે તે સમયમાં આપણે જીવતા હોય, પણ એક વસ્તુ ચોક્કસ નક્કી છે અને એ કે આપણી સ્વર્ગમાં જવાની, પ્રભુ ઈશ્વરની સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની સંગતની ઝંખના રહે છે. અને આપણે જ્યારે આ વિષયને લઈને વિચાર કરીએ છીએ, જે પ્રભુની હાજરીમાં રહેવાની ઝંખના છે, તે એક ખ્રિસ્તી હૃદયની હકીકત છે, એક અપેક્ષા છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની લખેલી સુવાર્થા અને જે પાંચમા અધ્યાયમાં જે આપણે પહાડ પરનો જે સંદેશ છે, એ સંદેશા અનુસાર આપણને વચન આપવામાં આવ્યું છે કે એક દિવસે આપણે પ્રભુની હાજરીમાં, પ્રભુની સન્મુખમાં, સ્વર્ગમાં હઈશું. અને આ જે ઈશ્વરને જોવાની, ઈશ્વરની હાજરીમાં રહેવાની, ઈશ્વરની હંમેશને માટે તેમની જે સંગત છે તે માણવાની ઈચ્છા, એ આ જગત ઉપર એવી કોઈ વસ્તુ નથી, એ જે તરસ છે તે કોઈ પણ એવી વસ્તુ નથી કે આપણને સંતોષ આપી શકે. એ તો ફક્ત આપણે જ્યારે આપણા ઈશ્વર, આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં હઈશું, ત્યારે જ આપણને સંતોષ મળશે. અને આ જે સ્વર્ગ છે તેનો વારંવાર આપણે પવિત્ર શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આજે આપણે જ્યારે પ્રકટીકરણનો 21મો અધ્યાયનો અભ્યાસ કરીશું, આપણે ગત દિવસોમાં જોયું તે પ્રમાણે જે વિપત્તિનો સમય હતો તે પસાર થઈ ગયો છે, પ્રભુનું રાજ્ય સ્થાપન કરવામાં આવ્યું છે, 1000 વર્ષનું જે પ્રભુનું રાજ્ય છે તે વિશે આપણે 20મા અધ્યાયમાં શીખ્યા હતા. અને હવે જ્યારે અહીંયા આપણે 21મા અધ્યાયમાં આવીએ છીએ, ત્યારે આપણને નવું સ્વર્ગ અને નવી પૃથ્વીની વિશે પ્રભુ જણાવે છે. યોહાન દ્વારા આપણને એક વર્ણન મળે છે કે જ્યાં આપણે અનંતકાળ આપણું જીવન પસાર કરવાના છે તે જગ્યા કેવી છે. અને આપણે તે વચનો તરફ ફરીએ તે પહેલા હું તમારું ધ્યાન અમુક બીજા વચનો તરફ દોરવા માંગુ છું. અને પહેલા આપણે બીજો પિત્તર અને તેનો ત્રીજો અધ્યાય અને સાતમી કલમથી આપણે વાંચીશું. અને ત્યાં હું તમને બતાવવા માંગુ છું કે જે પિત્તર હતો તેણે પણ આ વિષયને લઈને આપણને શું શીખવ્યું છે, શું વચનો આપ્યા છે. તો બીજો પિત્તર તેનો ત્રીજો અધ્યાય અને સાતમી કલમ આ પ્રમાણે કહે છે કે પણ હમણાંના આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસે રાખી મૂકેલા છતાં બાળવાને માટે તૈયાર રાખેલા છે. જ્યારે આપણે આ બીજો પિત્તર અને તેના ત્રીજા અધ્યાયમાં આવીએ છીએ ત્યારે આપણે શું જોઈએ છીએ, અહીંયા જે પ્રભુના આગમન સંબંધીનું જે વચન છે તે આપવામાં આવ્યું છે. આ જ્યારે પિત્તર પત્ર લખી રહ્યો હતો અને હવે આપણે જ્યારે જીવી રહ્યા છે ત્યારે ત્યાર પછી પણ હવે 2000થી વધારે વર્ષ વીતી ગયા છે અને ત્યારે પણ લોકો કહેતા હતા કે પ્રભુ કહે છે કે હું આવનાર છું, પણ શું થયું? અને એથી કરીને હું ત્રીજી કલમ તમારી આગળ વાંચીશ એ જ અધ્યાયની. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા મસ્કરી કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે અને કહેશે કે પ્રભુના આગમનના વચનનું શું થયું છે, કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં બધું જેવું હતું તેવું જ રહે છે, કેમ કે તેઓ જાણી જોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. અને આ વચન હું તમારી સાથે આજે કેમ શેર કરી રહ્યો છું, કેમ આ વચનો તરફ હું તમારું ધ્યાન દોરી રહ્યો છું, કારણ કે આજે આપણે જીવી રહ્યા છે ત્યારે આવું જ કંઈક ઘણા લોકો આપણને પણ કહેતા હોય છે, આપણી મધ્યે પણ આ ચર્ચા થતી હોય છે કે ભાઈ પ્રભુના આગમનનું શું, જેમ ચાલ્યું આવે છે તેમ ચાલ્યું આવ્યો છે, મારા બાપા મારા દાદા એમના પિતા એ લોકો પણ આ જ રીતે કહેતા હતા કે પ્રભુ આવનાર છે, હું પણ કહી રહ્યો છું અને જીવન તો જેમ છે તેમ ચાલ્યું જાય છે, ક્યારે પ્રભુ તેમનું વચન પૂરું કરશે? અને એથી કરીને પિત્તર અહીંયા યાદ દેવડાવે છે કે અત્યારની જે આકાશ તથા પૃથ્વી છે તે શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છતાં બળવાને માટે તૈયાર રાખેલા છે. ફરીથી પિત્તર આપણને યાદ દેવડાવે છે એક સમય એવો આવનાર છે કે જ્યારે પ્રભુ તેનું વચન પૂરું કરશે. અને આ વસ્તુ આપણે જાણવી, સમજવી અને તેની પર વિશ્વાસ મૂકવો બહુ જરૂરી છે કે પ્રભુ, આપણો વચન આપનાર પ્રભુ, એ વચન પૂરું કરવાને સામર્થ્યવાન છે. આપણે વાલાઓ વિશ્વાસ ન કરીએ, આપણી આજુબાજુ જે બિનાઓ બની રહી છે, જે સતાવણી આવી રહી છે, જે મંડળી પર સતાવણી આવી રહી છે, કદાચ આપણા પોતાના અંગત જીવનમાં અમુક સમસ્યાઓ છે અને આપણે એમ કહીએ છીએ કે પ્રભુ ક્યારે તમે તમારું વચન પૂરું કરશો? અને વાલાઓ આપણે જો જોઈએ તો પવિત્ર શાસ્ત્રમાં વારંવાર આપણને ઉદાહરણ આપવામાં આવ્યા છે કે પ્રભુએ તેમનું આપેલું વચન કાયમ પૂરું કર્યું છે. તો આવા જો આઠમી કલમ અહીંયા શું કહે છે, પણ વાલાઓ આ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષના જેવો અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. બહુ સ્પષ્ટ શબ્દમાં અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે પ્રભુનો વિલંબ એ પણ તેમની દયા છે કે કોઈ નાશમાં ન જાય અને આપણને પસ્તાવો કરવાનો એક તક મળે. હજુ આપણા જે સ્નેહીઓ, આપણા મિત્રો, આપણા કદાચ કુટુંબીજનો જેઓ પ્રભુ તરફ નથી ફર્યા તેઓને હજુ એક તક મળે તે માટે પ્રભુ ધીરજ રાખી રહ્યા છે. પણ એક સમય આવવાનો છે અને જેના વિશે આપણે છેલ્લા બે કે ત્રણ જે અધ્યાય હતા પ્રકટીકરણમાં તે વખતે આપણે શીખ્યા, તો તે વિશે પણ અહીંયા પિતર આપણને શીખાડે છે કે પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે, તે સમયે આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વીને તથા તેના તે પરના કામોને બાળી નાખવામાં આવશે. તો તે સર્વ લય પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ. ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. આ જ વચનો અહીંયા જે પિતરે આપણને જે વર્ણન આપ્યું છે તે આપણે છેલ્લા ઘણા અઠવાડિયાથી પ્રકટીકરણના અભ્યાસમાં જોઈ રહ્યા છે. જે વિપત્તિનો સમય હતો, મહાવિપત્તિનો સમય હતો, અને ત્યારબાદ જે યુદ્ધ થયું અને શેતાનને બાંધીને જેને આગમાં નાખી દેવામાં આવ્યો તે સમય નું અહીંયા વર્ણન કરવામાં આવી રહ્યું છે. પણ હવે જે 13મી કલમ છે વાલાઓ, તે તમે જુઓ ત્યાં શું લખેલું છે. તો પણ આપણે તેમના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની વાટ જોઈએ છે. સુવાલાઓ, તમે આ નવા આકાશ અને નવી પૃથ્વી, નવું સ્વર્ગ અને નવી પૃથ્વી જેમાં ન્યાયપણું વસે છે તેની વાટ જુઓ છો? અને આજે જ્યારે આપણે આ પ્રકટીકરણના 21મા અધ્યાય પર અભ્યાસ કરીશું, જ્યાં જેવું અજાયબ જેવું વર્ણન સ્વર્ગનું આપવામાં આવી રહ્યું છે, એ નવી પૃથ્વી અને નવી આકાશનું જે વર્ણન આપવામાં આવી રહ્યું છે, ત્યારે શું તમે ત્યાં જવાની વાટ જુઓ છો? શું તમે આતુરતાથી ત્યાં જવાની વાટ જુઓ છો? અને વાલાઓ, આ સમયે હું તમને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે આપણે સ્વર્ગનો વિચાર કરીએ તો ઘણી વખત આપણે જે સોનાની સડકો હશે અને ત્યાં કોઈ પણ જાતનો રોગ નહીં હોય, કોઈ પણ જાતની માંદગી નહીં હોય, કોઈ પણ જાતની આંસુ નહીં હોય, કોઈ પણ જાતનું દુઃખ નહીં હોય, આવી બધી બાબતો પર આપણું ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. પણ વાલાઓ, સ્વર્ગ એ સ્વર્ગ છે, કારણ કે સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં આપણે સતત અનંતકાળ સુધી હોઈશું અને તેટલા માટે સ્વર્ગ સ્વર્ગ છે. શું એ જે સમય આવનાર છે, પ્રભુની જ્યારે આપણે સ્તુતિ કરીશું, પ્રભુની જે આપણે આરાધના કરીશું, એ જે સમય છે તે સમયને માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, વાટ જોઈ રહ્યા છો? અને એટલા જ માટે જો આપણામાં કોઈ કેવું છે કે અહીંયા જ્યારે આપણે દેવળમાં બેઠા હોય અને કદાચ થોડો વધારે વખત પ્રભુની સ્તુતિનો સમય થઈ જાય, અથવા તો કદાચ પાળક સાહેબ છે, અથવા તો જે કોઈ શિક્ષણ આપી રહ્યા છે એ કદાચ થોડું લાંબુ શિક્ષણ આપી દે, અથવા તો દેવળમાં સમય જરા વધારે થઈ જાય, અને જો આપણે ઊંચા નીચા થઈ જતા હોય, તરત આપણે દિવાલ ઉપર જે ઘડિયાળનો કાંટો ફરતો હોય તેની ઉપર આપણું સતત નજર જતી હોય, અને એવી જો આપણી પરિસ્થિતિ છે તો આપણે સ્વર્ગમાં શું કરીશું વાલાઓ? કારણ કે ત્યાં તો સતત ફક્ત સ્તુતિ અને સ્તુતિ અને આરાધનાનો સમય હશે. જો અત્યારે તમે પ્રભુ સાથે સમય નથી ગાળી શકતા તો તમે સ્વર્ગમાં જઈને શું કરશો? વાલાઓ, આપણે જાણીએ છીએ અત્યારે હું દુનિયાના કોઈ પણ ખૂણામાં જઉં અને ત્યાં હું 100 માણસોને ઉભા રાખીને પ્રશ્ન પૂછું તો મને લાગે છે તેમાંથી લગભગ 90-95% લોકો, ભલે ગમે તે ધર્મ એ પાડતા હોય, કદાચ પ્રભુને ઓળખતા પણ ના હોય, તો પણ તેઓ મને કહેશે કે હું તો સ્વર્ગમાં જનાર છું. આ બહુ હકીકતની વાત છે. અને જો એ દરેક વ્યક્તિને હું બાજુમાં એકાંતમાં લઈને બીજા જે 99 લોકો છે તે માટે હું પૂછું કે આમાંથી તમને લાગે છે કે કેટલા લોકો સ્વર્ગમાં જશે, તો માનું છું ફરીથી એ લોકો લગભગ 90-95 લોકોને કહેશે કે ના, આ વ્યક્તિ તો કોઈ સંજોગોમાં સ્વર્ગમાં ના જઈ શકે. ભલાઓ, દરેક આપણને દરેકને સ્વર્ગમાં જવું છે, પણ શું આપણે પ્રભુની જે હાજરી છે, પ્રભુની સતત આરાધનામાં આપણે રહેવાનું છે, પ્રભુની સાથેની જે સંગત છે તે માણવાને માટે આપણે તૈયાર છે? શું આપણા હૃદયો તે માટે તૈયાર છે? અને એક વસ્તુ કદાચ તમે મારા મારી પાસેથી પહેલાં સાંભળી હશે, પણ ફરીથી હું યાદ દેવડાવું છું તમને કે સ્વર્ગમાં તો બધાને જવું છે, સ્વર્ગમાં તો બધાને જવું છે, પણ મરવું કોઈને નથી. ફરીથી હું તમને કહું છું, સ્વર્ગમાં તો દરેક વ્યક્તિને જવું છે, મરવું કોઈને નથી. અને આપણે જે ખ્રિસ્તી જીવન જીવવાનું છે તેમાં વારંવાર આપણને આપણી જે શારીરિક ઈચ્છાઓ હોય છે, આપણી જે વાસનાઓ છે, આપણી જે લાલચ છે, તે પ્રભુ આપણને વારંવાર કહે છે કે તમારે તેમને મારવી પડશે. જ્યારે ગુસ્સો આવે તો આપણે તેને મારવો પડશે. આપણને અમુક જે લોકોની તરફની ઈર્ષા છે, અદેખાય છે, તો એ મારી નાખવી પડશે. શું તમે સ્વર્ગમાં જવાને માટે મરવાને તૈયાર છો? કારણ કે મર્યા વગર સ્વર્ગમાં જવું શક્ય નથી. અને આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે આપણે પોતાની, અનલેસ યુ ડાય ટુ યોર સેલ્ફ, યુ કેન નોટ ગો ટુ હેવન. બહુ અજાયબ જેવા આ વચનો છે. અને આજે સ્વર્ગ, આજે નવી પૃથ્વી ની વાત આપણે અત્યારે કરી રહ્યા છે, તો આ કંઈક નવી વાત નથી. આજે એક સ્વર્ગની જે આશા છે, પ્રભુ સાથેનો જે સમય છે, તે આપણને પવિત્ર શાસ્ત્રમાં, જૂના કરારમાં પણ વારંવાર જોવા મળે છે. વારંવાર આ પ્રભુના દિવસને વિશે ઉલ્લેખ કરવામાં આવે છે. ફક્ત એક જ વચન હું તમને આપીશ સમયના અભાવને લીધે, અને એ તો યશાયાનું પુસ્તક તેનો 65મો અધ્યાય અને 17મી કલમ. ત્યાં જ્યારે આ સમયની વાત થઈ રહી છે, આપણે જે 1000 વર્ષનો પ્રભુનું રાજ્ય આવ્યું છે, એ રાજ્ય પતી જાય પછી સમાપ્ત થાય ત્યારે અહીંયા એવી લખવામાં આવ્યું છે 17મી કલમમાં કે જુઓ, હું નવો આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું, અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં, તેઓ મનમાં આવશે નહીં. વાલાઓ, જ્યારે આપણે સ્વર્ગમાં હઈશું ત્યારે આપણા જે સગા સ્નેહીઓ જેમણે પ્રભુને જીવન સોંપ્યું નથી તેનું કોઈ સ્મરણ હશે નહીં, તેઓ મનમાં આવશે નહીં, મારું એવું માનવું છે. પણ આવો આપણે આપણા વચનો તરફ વળીએ. પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 21મો અધ્યાય, અને ત્યાં આપણને આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે, અને સમુદ્ર હવે છે જ નહીં. જે વચનો આપણે હમણાં યશાયા પુસ્તકમાં વાંચ્યા તે જ વચનો અહીંયા લખવામાં આવ્યા છે કે નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે. અને આનો મતલબ શું થાય છે કે આ પૃથ્વી જેમાં અત્યારે આપણે આપણું સ્થાન છે, આપણું રહેઠાણ છે, તેને જે આગમાં શેતાનને નાખી દેવામાં આવ્યો છે ત્યાં નાખી દેવામાં આવશે, અને સંપૂર્ણ રીતે એનો વિનાશ કરવામાં આવશે. અને જે વચનો આપણે અહીંયા વાંચી રહ્યા છે તેની સાથે આપણે, હું તમને ઉત્પત્તિ નો જે પહેલો અધ્યાય છે કે જ્યાં જગતનું રચના કરવામાં આવી, પૃથ્વીની રચના કરવામાં આવી, તેની ઉત્પત્તિ થઈ, તે વચનો અને આ વચનોમાં ઘણો સરખામણી છે. યશાયાનું જે વચન મેં વાંચ્યું 65મો અધ્યાય અને 17મી કલમમાં, તે જ્યાં જે હિબ્રુ ભાષામાં મૂળ ભાષામાં શબ્દ લખવામાં આવ્યો છે તે બારા, એટલે કે BARA, એ શબ્દ લખવામાં આવ્યો છે. અને એ જ શબ્દ આપણને ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાય ત્રીજા અધ્યાયમાં વારંવાર જોવા મળે છે, જ્યારે આપણે પૃથ્વીની જે રચના થઈ તે વિશે લખવામાં આવ્યું છે. અને એ કેમ હું તમને કહી રહ્યો છું કે અહીંયા જે વચન આપ્યું છે તેનો મતલબ એમ નથી થતો કે આ જે અત્યારે આપણે જે પૃથ્વીમાં રહી રહ્યા છે, જે જે સ્વર્ગ છે તેને ખાલી પ્રભુ રિપેર કરશે, એ બધું જે વિનાશ થયો છે એનો ફરીથી તેને તેનું મંડાણ કરશે. ના, અહીંયા જે વચન લખવામાં આવ્યું છે તે પ્રમાણે એક નવું આકાશ અને નવી પૃથ્વી, જેવી રીતે આપણે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં વાંચીએ છીએ, તે જ રીતે નવું પૃથ્વી અને નવું આકાશ, નવું સ્વર્ગની રચના કરવામાં આવશે. અત્યારે જે છે એ સર્વ વિનાશ પામશે. અહીંયા બીજી વસ્તુ જે લખવામાં આવી છે તે પણ અજાયબ છે, અને કહે છે કે અને સમુદ્ર હવે છે જ નહીં. આ જે નવી પૃથ્વી છે, આ જે નવી જગ્યાની આપણે આજે જોઈ રહ્યા છે, તો ત્યાં સમુદ્ર છે નહીં. અને આની માટે હું તમને બે સમજણ આપવા માંગુ છું. જ્યારે યોહાન આ વચનો લખી રહ્યો છે તે સમયે એ પાતમસના ટાપુ પર છે, આજુબાજુ સમુદ્ર છે, અને તે સમયે લોકો સમુદ્રને એક વિપત્તિના સ્થાન તરીકે જોતા હતા, કે જ્યાં ઘણું તોફાન આવે, ત્યાં સંકટ મુશ્કેલી આવે. બીજું, એ લોકો તેને એક જાતની જુદાઈ તરીકે જોતા હતા, કે લોકોની માટે આ સમુદ્ર હતો તેને ઓળંગીને એકબીજા સાથેની સંગતથી તેઓ દૂર રહેતા હતા. હવે આજના આપણા જીવનમાં આ વસ્તુ નથી, આપણે સમુદ્ર ઓળંગી શકીએ છીએ, પણ કદાચ એ લઈને અહીંયા આ વચન લખવામાં આવ્યું છે કે આ જે નવું આકાશ છે, નવી પૃથ્વી હશે, ત્યાં આપણા એકદમ અંગત રીતે આપણું જીવન હશે, આપણે એકબીજાની સાથેની આપણી સતત સંગત હશે, તે વિશે કહેવામાં આવે છે. પણ બીજો પણ આનો એક અર્થ થઈ શકે છે, અને મારું માનવું છે કે એ અહીંયા લખવામાં આવ્યું છે. અને અત્યારે જ્યારે પૃથ્વી પર આપણે રહી રહ્યા છે ત્યારે આપણું જીવન એ પાણી ઉપર આધારિત છે. આપણે જાણીએ છીએ કે પાણી આપણા જીવનને માટે દરરોજ દૈનિક જીવનમાં આપણી માટે કેટલી મોટી જરૂરિયાત છે. સૌ પ્રથમ જો કોઈ જરૂરિયાત આપણે હોય તો તે પાણીની જરૂરિયાત છે. અને આપણું શરીર આપણે જોઈએ તો એ પણ લગભગ 70-72% આપણું શરીર પાણી છે. પૃથ્વીને પણ જોઈએ તો પૃથ્વી પણ લગભગ 70-72% પૃથ્વી પાણી છે. એટલે કે આપણું જે અસ્તિત્વ છે એ પાણી પર આધારિત છે. અને કદાચ અહીંયા એવું કહી રહ્યું છે, વચન આ કહી રહ્યું છે કે જે નવું આકાશ અને નવી પૃથ્વી છે તે જગ્યાએ આપણું જીવન પાણી પર આધારિત નહીં હોય. મારું માનવું એવું છે. અને આગળ જેમ વચનો આપણે જોઈશું ત્યાં હું તમને આ વિશે થોડી વધારે સમજણ આપીશ. બીજી કલમ અહીંયા એમ કહે છે કે વળી મેં પવિત્ર નગર નવું યરુસાલેમ ઈશ્વર પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યશનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, જુઓ ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે, તે તેઓમાં તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. અહીંયા હવે યોહાન એક પવિત્ર નગર, નવું યરૂશાલેમ ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરતું જોવે છે. કદાચ આ જે આકાશમાંથી જે ઉતરી રહ્યું છે તેમાં આ જે જૂના કરારના સંતો છે, આપણે પ્રભુની મંડળી જે વિપત્તિના સમય પહેલા પ્રભુની પાસે લઈ લેવામાં આવી હતી અને ત્યારબાદ વિપત્તિ દરમિયાન જેઓએ પોતાના પ્રાણ આપ્યો અને પ્રભુની માટે બલિદાન આપ્યું અને તેઓ પણ આપણી સાથે જે સ્વર્ગમાં હશે, એ બધા મને લાગે છે આ સમયે આકાશમાંથી આ જે નવું પવિત્ર નગર છે તેમાં ઉતરીશું. અને જેમ કન્યા પોતાના પતિને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે અને તેઓ તેમના લોકો થશે અને એની ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. અને આ જે વચનો અહીંયા લખવામાં આવ્યા છે તેનું ઝલક આપણે જૂના કરારમાં જોઈએ છે, એની ઝલક આપણે યોહાની સુવાર્તામાં જોઈએ છે. જ્યારે મૂસા પર્વત પરથી આજ્ઞાઓ લઈને નીચે આવ્યો ત્યારે એનું મુખ એટલું તેજસ્વી હતું કે લોકો તેની સામે જોઈ શકતા નહોતા, પ્રભુના મહિમાથી એટલું તેજસ્વી હતું. અને જે કરાર કોષ છે તે પ્રભુની હાજરી વિશે અહીંયા જે લખવામાં આવ્યું છે કે ઈશ્વરનો મંડપ એટલે કે કરાર કોષ, ટેબરનેકલ એને કહેવામાં આવે છે, તે પ્રભુની સતત હાજરી તેઓની સાથે હતી. પણ તેઓએ સતત એ હાજરીનો નકાર કર્યો. અને આપણે જાણીએ છીએ કે યરૂશાલેમનું મંદિર જે સોલોમન રાજા દ્વારા બાંધવામાં આવ્યું હતું, એ મારું લગભગ હઝકેલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે એક સમય આવ્યો કે પ્રભુની જે મહિમા હતો જેને શકાઈના ગ્લોરી કહેવામાં આવે છે, તે ત્યાંથી ઇટ ડિપાર્ટેડ, ત્યાંથી લઈ લેવામાં આવી હતી. અને ત્યારબાદ જ્યારે આપણે નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થાય છે અને આપણે યોહાનની સુવાર્તા જો આપ વાંચીએ, યોહાનની સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય અને 14મી કલમ આપણને આ પ્રમાણે કહે છે કે આજ જે પ્રભુનો મહિમા હતો, ત્યાં લખવામાં આવ્યું છે કે શબ્દ સંદેહ થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકજની દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. આ ફરીથી આ જે ઈશ્વરનો મંડપ છે અહીંયા જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ધ ટેબરનેકલ, અને ત્યાં શબ્દ તમે ઇંગ્લિશ ભાષામાં જુઓ તો ત્યાં શબ્દ ડ્વેલ લખવામાં આવ્યો છે અને તેનું તમે જો ભાષાંતર કરો તો ટેબરનેકલ, જેને જૂના કરારમાં કરાર કોષ તરીકે આપણે જાણીએ છીએ, અને એનો મતલબ એમ થાય છે કે ઈશ્વરની આપણી સાથે સતત હાજરી. અને તે વિશે અહીંયા લખવામાં આવ્યું છે કે આ જે નવું આકાશ તથા નવી પૃથ્વી છે ત્યારે ઈશ્વરના મંડપો માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે. વાલાઓ, મેં તમને કીધું તે પ્રમાણે સ્વર્ગ સ્વર્ગ એટલા માટે છે કારણ કે ઈશ્વર આપણી સાથે વાસો કરશે. જે સંગત આદમ અને હવાએ એદન વાડીમાં ગુમાવી દીધી હતી તે સંગત ફરી આપણને પ્રાપ્ત થશે અને તેથી કરીને તે સ્વર્ગ હશે અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. કોઈ બીજી એવી વસ્તુ ત્યાં હશે નહીં, બીજી કોઈ વ્યક્તિ હશે નહીં કે જેના તરફ આપણે આકર્ષાઈએ. આપણે સર્વ પ્રભુનો મહિમા કરીશું, પ્રભુની સ્તુતિ કરીશું, પ્રભુની આરાધના કરીશું. અને પછી આપણે જ્યારે 24મી ચોથી કલમમાં જ્યારે આપણે અહીંયા આવીએ ત્યારે આપણને એક વર્ણન આપવામાં આવ્યું છે અને આ વર્ણન જે છે તે આપણું જે કલ્પના છે તેની બહાર છે અને તેથી એક નકાર રીતે જે નથી એ વસ્તુ કહીને આપણને આ જગ્યાને સમજવાનું, આ જગ્યા જે છે જ્યાં આપણે રહેનાર છે તેની કલ્પના કરી શકીએ તે માટે આ વચન લખવામાં આવ્યું છે, કારણ કે જે છે તે આપણી કલ્પનાની બહાર છે. અને તેથી કરીને અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓ તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. એનો મતલબ એમ કે ત્યાં કોઈ રુદન હશે નહીં, કોઈ એવું સંજોગો ઊભા નહીં થાય કે આપણા આંખમાં આંસુ આવી જાય. મરણ ત્યાંથી લઈ લેવામાં આવશે, મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. હવે આપણી માટે આ કલ્પના કરવી અશક્ય છે, અને એથી કરીને આ વર્ણન આપણને આપવામાં આવ્યું છે. અને પાંચમી કલમ કહે છે, રાજ્યસન પર જે બેઠેલા છે તેમણે કહ્યું કે જુઓ હું બધું નવું બનાવું છું. વળી તે કહે છે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. અહીંયા યોહાનને કહેવામાં આવે છે કે આ વાતો તું લખ, કારણ કે આ વાતો વિશ્વાસયોગ્ય છે. અને જો આ તમે પ્રકટીકરણનો આપણો આગળનો જે અભ્યાસ હતો તે તમે જુઓ તો વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લઈને આ શબ્દો કહેવામાં આવ્યા છે કે તે વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. આપણે જ્યારે સુવાર્તામાં આપણે વાંચીએ ત્યાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવ્યું છે કે તે માર્ગ સત્ય તથા જીવન છે. અને આ અહીંયા જે લખેલું છે આપણે કેમ તેની પર વિશ્વાસ મૂકી શકીએ છીએ, કેમ તમે આપણે તેની ઉપર આધાર રાખી અને આપણું આખું જીવન એક સ્વર્ગની આશા સાથે ગાળી શકીએ છીએ, કારણ કે જે વચન આપનાર છે તે આપણો પ્રભુ વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. શું વાલાઓ તમે આ વસ્તુ માનો છો, આ વચન ઉપર વિશ્વાસ કરો છો? છઠ્ઠી કલમ કહે છે કે તેમણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે, હું આલ્ફા તથા ઓમેગા આદિ તથા અંત છું, હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. સાતમી કલમ પણ હું વાંચું છું અને પછી આ વચનો પર આપણે થોડું મનન કરીશું. તે જીતે છે તેને એ સર્વનો વારસો મળશે, હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે. અને અહીંયા આ વચનો આપણે જ્યારે આવીએ છીએ ત્યારે અહીંયા ફરીથી આપણને સુવાર્તા આપવામાં આવેલી છે. આજે જો આપણે આ વચનો તમે મારા સાંભળી રહ્યા છો, કદાચ તમે પ્રકટીકરણનું પુસ્તક વાંચ્યું છે અને આ છઠ્ઠી અને સાતમી કલમ વાંચો, તો ફરીથી ઈશ્વર આપણને યાદ દેવડાવે છે કે જો આ જગ્યાનું જે વર્ણન મેં તમને હમણાં આપ્યું કે જ્યાં કોઈ રુદન નથી, જ્યાં કોઈ દુઃખ નથી, જ્યાં કોઈ આંસુ નથી, આ જે સ્વર્ગની વાત હું તમને કહી રહ્યો છું કે જ્યાં સતત મારી હાજરી હશે, ત્યાં જો તમારે પ્રવેશ કરવો હોય, ત્યાં જો તમારે આવવું હોય, તો તેની માટે તમારે એક તમારામાં તરસ હોવી જોઈએ કે હું આલ્ફા તથા ઓમેગા આદિ તથા અંત છું. કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કહી શકે છે? કારણ કે શરૂઆત અને અંત બંને તેમનાથી છે. ઉત્પત્તિ પણ તેમણે કરી હતી અને એ ઉત્પત્તિનો નાશ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કરશે, અને પછી આ નવો આકાશ અને નવી પૃથ્વીની સ્થાપના પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ કરશે, કારણ કે તે આદિ તથા અંત છે, એ સર્વસ્વ છે, એ ઈશ્વર છે, એ દેવ છે. પણ અહીંયા જ્યાં આપણે પ્રવેશ કરવો હોય તો શું છે, શું લખ્યું છે અહીંયા ગાડી, હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. શું હાલાવો, પ્રભુની વાતો માટે, પ્રભુના કાર્યો માટે, પ્રભુના વચનો માટે તમારામાં તરસ છે? શું તમે પ્રભુના સાથેના સંબંધ માટે તરસ્યા છો? વારંવાર આપણે પ્રભુના વચનોમાં વાંચ્યું છે, યોહાનની સુવાર્તા તેનો ચોથો અધ્યાય, જે સમૃની બાય કુવા પર પ્રભુની સાથે જે વાત કરે છે, પહેલી સ્ત્રી, પહેલી વ્યક્તિ જેને પ્રભુ વચન આપે છે તેને તે શું કહે છે કે હું તને જીવનનું પાણી આપીશ. ત્યારબાદ યોહાનની સુવાર્તા તેના સાતમા અધ્યાયમાં એમ કહે છે કે જેમ આ પાણી હું આપનાર છું તે પીશે તો તેનામાંથી અનંત જીવનના પાણીના જરા નીકળશે. આ જે પાણી છે તેના વિશે સતત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રભુના વચનને પાણી સાથે સરખાવવામાં આવે છે. શું વાલાઓ, તમારા જીવનમાં એ તરસ છે? ગમે તેટલા વર્ષથી તમે પ્રભુની સાથે ચાલતા હોય, કદાચ તમારું આખું જીવન તમે પ્રભુની સાથે ગાળ્યું છે, છતાં પણ આપણને પ્રભુ સાથેના જે સંબંધ છે તેનાથી સંતોષ ન થવો જોઈએ. એક તરસ કાયમ રહેવી જોઈએ. જે દિવસે વાલાઓ આપણે એમ સમજીએ કે હવે જે આ વિશ્વાસનું જીવન છે એની ટોચ ઉપર હું પહોંચી ગયો છું, ત્યારે તમે સૌથી નબળા અને શેતાનની માટે એક બહુ સહેલું નિશાન બની જાવ છો. એવી કોઈ વ્યક્તિ નથી કે જે પ્રભુએ જે આપણી માટે શિખર નક્કી કર્યું છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. કારણ કે પ્રભુએ શું કીધું છે કે જેમ હું સંપૂર્ણ છું તેમ તમે સંપૂર્ણ થાવ. તેનો મતલબ એમ નહીં, ગેરસમજ ના કરશો, કે આપણે કોઈક દિવસ દેવ થઈ જવાનું છે. પ્રભુ જેવી રીતે સંપૂર્ણ રીતે બાપની આજ્ઞાઓને આજ્ઞાંકિત હતો, સંપૂર્ણ રીતે પોતાનું જીવન પોતાના બાપની ઈચ્છા પ્રમાણે જીવ્યા, કે પોતાની જાતનું બલિદાન વધસ્તંભ પર આપી દીધું, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે વાલાઓ. અને વાલાઓ આપણે આપણા આ શારીરિક જીવનમાં ત્યાં સુધી પહોંચી શકતા નથી. અને એક સતત તરસ પ્રભુની ઝંખના સતત આપણા જીવનમાં હોવી જોઈએ કે મારે વધારે જોઈએ છે પ્રભુ, મારે તમારી સમજણ વધારે જોઈએ છે, મારે તમારી સાથે સતત વધારે નિકટતાથી મારે તમારી સાથે ચાલવું છે. આ એક ઝંખના એક તરસ આપણી પાસે સતત હોવી જોઈએ. અને એથી કરીને અહીંયા લખવામાં આવ્યું છે કે હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. જો તમે પ્રભુના સંગત માટે તરસ રાખશો, જો પ્રભુના વચન માટે પ્રભુની જે હોલીનેસ છે, પવિત્રતા છે, તેની સતત તમે જો ઝંખ ના કરશો તો પ્રભુ તમને વધારે ને વધારે આપશે. પોતાની જાતની વધારે ને વધારે નિકટ પ્રભુ તમને લેશે. શું એ તરસ એ ઝંખના તમારામાં છે? અને તમે ગમે તે તમારું જે સ્ટેજ છે, તમારું આપણું જે ખ્રિસ્તી જીવનનું જે આપણું એક ચાલ છે, તેમાં ગમે તે સ્થાને તમે હો, કદાચ આજે તમારું પહેલું પગલું છે, કદાચ આજે તમારું 10મું પગલું છે, કદાચ તમે 5 વર્ષથી, 10 વર્ષથી, 25 વર્ષથી, 50 વર્ષથી, 70 વર્ષથી તમે પ્રભુની સાથે ચાલી રહ્યા છો, ગમે તે સ્ટેજ પર તમે છો, હજુ પણ પ્રભુને વધારે પામવાની, વધારે સારી રીતે ઓળખવાની એક ઝંખના એક તરસ આપણામાં હોવી જોઈએ. અને જો નથી વાલાઓ, તો આજે જ આપણે ઘૂંટણે પડીએ, પસ્તાવો કરીએ અને પ્રભુને ફરીથી આપણે અરજ કરીએ. આ એક તરસ જો આપણામાં હશે તો જીવનના પાણીના ઝરામાંથી એ તરસ પ્રભુ આપણી તૃપ્ત કરશે. બીજું આપણને શું કહે છે કે જે જીતે છે, ધ વન હુ ઓવરકમ્સ, જે જીતે છે તેની એ સર્વનો વારસો મળશે, હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે. આ જે જીતે છે એટલે કે શું? આપણું એક ખ્રિસ્તી જીવન છે તે એક જીતનું જીવન છે. આપણો જે જૂનો સ્વભાવ છે, આપણી જે જૂની ટેવ છે, આપણી જે અમુક જૂની કુટેવો છે, જૂના સંબંધો છે, જૂના જીવનની આપણી વિચારસરણી છે, તેની પર આપણે જીત મેળવી અને પ્રભુને જે ગમે, પ્રભુને આપણી માટે જે કર્યું છે તેને લાયક થઈને આપણું જીવન જીવવાનું છે. એથી કરીને આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે પસ્તાવો કરીએ, પ્રભુનો સ્વીકાર કરી તેમની પાછળ જઈએ, ત્યારે આપણે એક નવું જીવન આપણને મળે છે. જે પાછલું છે તે બધું ભૂસાઈ જાય છે. અને આપણે જ્યારે આ પ્રકટીકરણનું પુસ્તકનો આપણે અભ્યાસ શરૂ કર્યો અને જ્યારે બીજા અને ત્રીજા અધ્યાયમાં જે આપણે મંડળીઓ વિશેનો જે સંદેશો હતો તે આપણે શીખ્યા, તો તે તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. કારણ કે આ જે વસ્તુ અહીંયા લખે છે તે વારંવાર એ ચેતવણી દરેક મંડળીને આપવામાં આવી હતી. અને આ સમય હું તમને ફરીથી યાદ દેવડાવું. જો તમે અભ્યાસ તમને યાદ હોય તો ત્યારે તમને મેં વારંવાર શીખવ્યું હતું, વારંવાર તમને મેં યાદ દેવડાવ્યું હતું કે આ જે પત્ર જે મંડળીને લખવામાં આવ્યો હતો, એ ફક્ત એ જે મંડળીનું નામ હતું તેની માટે ન હતા, એ મંડળીના ઇતિહાસ દરમિયાન દરેક જે મંડળી થઈ તેની માટે હતું, દરેક જે સંદેશો હતો તે દરેક મંડળીની માટે હતો, અને આપણી દરેક અંગત આપણી પોતાની માટે પણ એ સંદેશા હતા. અને ત્યાં આ પ્રમાણે પ્રભુએ દરેક મંડળીને લખ્યું છે. હું ઝડપથી જઈશ જરા, પણ તમે તમારા સમયમાં વિગતવારે વાંચી શકો છો. પણ જ્યારે જે પહેલી મંડળી એફેસસની મંડળી હતી, તેને પ્રભુ કહે છે કે જે જીતે છે તેને ઈશ્વરના પારાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ. જીવનના ઝાડ પરનું ફળ યાદ રાખજો. અહીંયા હું જે વાંચું છું એ આપણે આગળ આ વચનોમાં જઈશું ત્યાં આપણે જોઈશું કે આનો અર્થ શું થાય છે. પણ જીવનનું ઝાડ જે એદનવાડીમાં હતું અને ત્યાંથી આદમ અને હવાને હાંકી કાઢવામાં આવ્યા, તો પ્રભુ અહીંયા કહે છે કે જે જીતે છે, ધ વન હુ ઓવરકમ્સ વિલ હેવ એન એક્સેસ ટુ ધ ટ્રી ઓફ લાઈફ. એફેસસની મંડળીને આ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ એ પ્રકટીકરણનું પુસ્તક તેનો બીજો અધ્યાય અને સાતમી કલમ માં લખવામાં આવ્યું છે. ત્યારબાદ 11મી કલમમાં સ્મરણાની મંડળીને કહેવામાં આવ્યું છે કે જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. આપણે 20મા અધ્યાયમાં જોયું તે પ્રમાણે કે જેઓએ પ્રભુનો સ્વીકાર કર્યો નથી, જેમણે પ્રભુનો અંગીકાર કર્યો નથી, પ્રભુના રક્તથી જેઓ શુદ્ધ થયા નથી, પસ્તાવો કરીને નવો જન્મ જેઓ પામ્યા નથી, તેઓની માટે બીજું મરણ છે. પણ જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. સુવાલાઓ, તમારામાં કોઈ કેવું છે કે હજુ પ્રભુને જીવન સોંપ્યું નથી? અને જો આ જે બીજું મરણ છે, જે અગ્નિની ખાઈ છે, અગ્નિમાં તમને નાખી દેવામાં આવશે અને અંતંત કાળ સુધી ત્યાં તમારું રડવું તથા દાંત પીસવું થશે, એમાંથી જો બચવું હોય તો આજે જ તમે પ્રભુનો સ્વીકાર કરો, તેમનો તારણહાર તરીકે સ્વીકાર કરો. ત્યારબાદ એ બીજા અધ્યાયમાં અને 17મી કલમમાં જે પરગામમની મંડળી હતી, ત્યાં તેમને કહેવામાં આવ્યું હતું કે જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનામાંથી આપીશ. માના એટલે શું? કે પ્રભુની તરફથી આપેલું અન્ન, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. ત્યારબાદ 26મી કલમમાં થુઆતારાની મંડળીને કહેવામાં આવે છે કે જે જીતે છે અને અંત સુધી મારા કામ પકડી રાખે છે તેને હું વિદેશીઓ ઉપર અધિકાર આપીશ. ત્યારબાદ જ્યારે આપણે ત્રીજા અધ્યાયમાં આવીએ અને ત્યાં સારદિસની મંડળીમાં કહેવામાં આવે છે કે જે જીતે છે તેને એ જ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ ભૂસી નાખીશ નહીં, પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ. ત્યારબાદ ફિલેડેલ્ફિયાની મંડળીને ત્રીજો અધ્યાય અને 12મી કલમમાં કહે છે કે જે જીતે છે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ કરીશ, તે ફરીથી ત્યાંથી બહાર જશે નહીં, અને તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરૂશાલેમ જેના વિશે આપણે હમણાં જ શીખ્યા, મારા ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઉતરે છે તેનું, તથા મારું પોતાનું નામ નવું નામ લખીશ. કેટલો અજાયબ જેવો આશીર્વાદ! અને ત્યારબાદ છેલ્લી મંડળી 21મી કલમમાં લાઓદીકિયાની મંડળીને કહેવામાં આવે છે કે જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. કેટલા અજાયબ જેવા આશીર્વાદ આપવામાં આવ્યા છે! એવું નથી કે ફક્ત આ આશીર્વાદ આ મંડળીઓને માટે હતા. એવું નથી કે આ જે જીવનના ઝાડનો આશીર્વાદ છે એ ફક્ત એફેસસની મંડળી માટે જ હતો. એવું નથી કે બીજા મરણનો નહીં જોઈએ તે આશીર્વાદ ફક્ત સ્મરણાની મંડળીને માટે હતો. ના વાલાઓ, જે જીતે છે તેઓ સર્વને માટે આ આશીર્વાદ રાખી મૂકવામાં આવ્યો છે. આપણે પણ, ધ ઓલ ઓફ અસ હુ કેન ઓવરકમ, આપણે પણ જેઓ જીત પામવાના છે, જ્યારે આપણે પ્રભુની આગળ ઊભા રહીશું તો આ આશીર્વાદો આપણને પણ આપવામાં આવશે. અને તો હવે હું તમને કહેવા માંગુ છું કે હાઉ ડુ વી ઓવરકમ? આજે જીતની વાત થઈ રહી છે કે જે જીતે છે તો કેવી રીતે આપણે જીત પામી શકીએ છીએ, તો તેની માટે તમારા પવિત્ર શાસ્ત્ર મારી સાથે તમે પહેલો યોહાન તેનો 5મો અધ્યાય અને 4થી 5મી કલમ આપણે વાંચીશું. પહેલો યોહાનનો પત્ર તેનો 5મો અધ્યાય અને 4થી 5મી કલમ આપણને શું કહે છે, કેમ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે. કેવી રીતે આપણે જીત પામી શકીએ છીએ? જ્યારે આપણે નવો જન્મ પામીએ ત્યારે, આપણે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લઈએ ત્યારે નહીં, આપણે મંડળીના સભ્ય છે ત્યારે નહીં, આપણે પૂર્ણ સભાસદ થઈએ ત્યારે નહીં, આપણે બાપ્તિસ્મા પામીએ ત્યારે નહીં. ક્યારે? જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે, એટલે કે નવો જન્મ પામેલો છે, જે આપણે યોહાનની સુવાર્તા તેના 3જા અધ્યાયમાં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે વિશે શીખવે છે, તે જગતને જીતે છે. આ જે આશીર્વાદો જે મેં તમારી આગળ હમણાં જેનું વર્ણન મેં કર્યું, તે આપણને ત્યારે મળે છે જ્યારે આપણે નવો જન્મ પામ્યા હોય છે. આગળ શું કહે છે? અને જે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે. કેવી રીતે આપણે પ્રભુમાં નવો જન્મ પામ્યા છીએ? વિશ્વાસ દ્વારા. વિશ્વાસ વગર પ્રભુને આપણે પ્રસન્ન કરી શકતા નથી. આપણી કરણીઓથી, આપણા રીત રિવાજોથી, આપણા જીવનશૈલીથી આપણે જગતને જીતી શકતા નથી. આપણે ઈશ્વરથી જન્મ્યા છે, એટલે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો છે, નવો જન્મ પામ્યા છે, એ વિશ્વાસથી આપણે જીવીએ છીએ. અને એથી જ કરીને 5મી કલમ અહીંયા એ કહે છે કે જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે, તે વગર બીજો કોણ જગતને જીતે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર કોણ જગતને જીતી શકે છે? એ વિશ્વાસ જ્યારે તમે કરો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવારીના ગર્ભે જન્મ પામ્યો, પોતાનું જીવન બાપની ઈચ્છા પ્રમાણે જીવ્યું, અને મારી અને તમારી માટે તે વધસ્તંભ પર લટકાવી તેમણે રક્ત વહેવડાવ્યું, અને 3જા દિવસે મરણ ઉપર વિજય પામીને તેમનું પુનરુત્થાન થયું. એ બાબત ઉપર જ્યારે આપણે વિશ્વાસ મૂકીએ છીએ, તે વિજયની વાત અહીંયા થઈ રહી છે. અને ત્યારે આપણે આ જે સર્વ આશીર્વાદો અહીંયા લખવામાં આવ્યા છે કે જે જીતે છે, જે જીતે છે, જે જીતે છે, 7 વખત મેં તમારી આગળ જે વાંચ્યું, તે સર્વ આશીર્વાદના આપણે ભાગીદાર બનીએ છીએ. શું તમે જીત પામવા માંગો છો? શું તમારામાં તરસ છે? અને જો નથી તો વાલાઓ, આજે જ તમારા ઘૂંટણો પર પડો અને આ પ્રભુ આપણો તારનાર, જેણે આપણી માટે પોતાનું રક્ત વહેવડાવ્યું, તેની પર વિશ્વાસ મૂકી નવો જન્મ પામી અનંત જીવન પામો, અને આ જે વર્ણન અહીંયા જે સ્વર્ગનું થઈ રહ્યું છે તે જીવનના તમે ભાગીદાર બનો. કેટલો અજાયબ જેવો આશીર્વાદ! અને હવે વાલાઓ, જે કલમો આપણે વાંચનાર છે 9મી કલમથી છેક અંત સુધી, એ કલમોની માટે હું ફક્ત તમારે આગળ એક જ વસ્તુ કહી શકું છું કે અહીંયા જે લખેલું છે તેનું વર્ણન કરવું, એનું કોઈ જાતની સમજણ આપવી તેવી લાયકાત મારી પાસે નથી. મારું માનવું છે કે કોઈની પાસે એવું કોઈ જન્મ લીધો જ નથી કે જેની પાસે એ લાયકાત છે, પણ હું જાણું છું કે મારી પાસે તો નથી જ. અને અહીંયા જે વર્ણન આપવામાં આવ્યું છે એક બહુ સરળ વર્ણન છે, આપણી કલ્પનાની બહારનું વર્ણન છે. અહીંયા આગળ હું આ વસ્તુ અહીંયા જે લખવામાં આવી છે એ હું કલ્પી શકતો નથી. હું તમને એક કે બે મુદ્દા તમને આપીશ, કદાચ તેનાથી કંઈક થોડીક સમજણ આવે, પણ જે ટૂંક સમય છે આપણે તેમાં આ વચનો આપણે ઝડપથી જોઈશું. પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા, તેઓમાંના એક મારી પાસે આવીને મને કહ્યું, અહીંયા આવ અને કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ. એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને મને ઈશ્વરની પાસેથી, આકાશમાંથી ઈશ્વરના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરૂશાલેમ બતાવ્યું. જે 7 દૂતો જે આપણે 16મા અધ્યાયમાં આપણે તેમને મળ્યા હતા, જેમણે છેલ્લી જે 7 પ્યાલાનો જે ન્યાય હતો જે પૃથ્વી પર રેડી દીધો, તેમાંનો એક દૂત છે તે યોહાન પાસે આવીને હવે તેને આ જે નવું યરૂસાલેમ છે, આ જે નવી પૃથ્વી છે, નવું સ્વર્ગ છે તે બતાવે છે અને તેનું વર્ણન આપણે જોઈએ. 11મી કલમ કહે છે કે તેનું તેજ યાસ્પિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું. અને અહીંયા જો તમે કલ્પના કરી શકો તો જે યાસ્પિસ, જાસ્પર જેને કહેવામાં આવે છે, જે રત્ન, એટલે કે આ જે આખું જે શહેર, આખી પૃથ્વી જેને કહી શકાય, એ જે આકાશમાંથી ઉતરી રહ્યું છે, એ કે જાણે કે એક રત્ન આકાશમાંથી ઉતરી રહ્યું છે, એવું ઝગમગતું હતું, એવું નિર્મળ હતું. હવે કેવી રીતે કલ્પના કરી શકાય? આપણે તો વીંટી પર હીરો કલ્પના કરી શકીએ. ઘર જેટલો હીરો પણ મારે કલ્પનામાં તો નથી આવતો, કદાચ તમારી કલ્પનામાં આવતો હોય, પણ આ તો આખું એક શહેર, આખી એક પૃથ્વી એવા હીરા જેવી આકાશમાંથી નીચે આવી રહી છે. અહીંયા સુધી કહે છે કે તેના કોટ મોટા તથા ઊંચો હતો, તેના 12 દરવાજા હતા, દરવાજા પાસે 12 દૂતો ઉભેલા હતા અને દરવાજા ઉપર નામો લખેલા હતા. એ ઇઝરાયલના પ્રજાના 12 કુળોનું નામ છે. પૂર્વ તરફ 3 દરવાજા, ઉત્તર તરફ 3 દરવાજા, દક્ષિણ તરફ 3 દરવાજા અને પશ્ચિમ તરફ 3 દરવાજા હતા. નગરના કોટના પાયાના 12 પથ્થર હતા અને તેમના પર હલવાનના 12, પ્રેરિતોના 12 નામ હતા. અજાયબ જેવી વસ્તુ છે. જ્યારે આપણે ઘર બાંધીએ ત્યારે પાયો એ સૌથી મજબૂત હોવો જોઈએ. પણ પાયો કદી, ગમે તેટલું સુંદર ઘર હોય, ગમે તેટલું ભવ્ય, તમે કોઈ મહેલ બી જોઈ લો, તો તમને ત્યાં પાયો કદી નહીં દેખાય, સિવાય કે જ્યારે બંધાતો તો ત્યાં તમે હાજર હો. પણ અહીંયા એવું લખવામાં આવ્યું છે કે નગરના કોટના પાયાના 12 પથ્થર હતા અને તેમના પર હલવાનના 12, પ્રેરિતોના 12 નામ હતા. એટલે કે આપણે આ જોઈ શકીશું, આ પાયાને કોઈક રીતે જોઈ શકીશું. કેવી રીતે શક્ય? કલ્પનાની બહારની વસ્તુ છે. અહીંયા ગાડી આ કોટની અહીંયા વાત થઈ રહી છે અને આપણે જોઈએ છે કે 12 દરવાજા, 3 દરવાજા ચારે દિશા તરફ, એટલે કે એક સિમેટ્રિકલ, માફ કરજો ગુજરાતીમાં એ શબ્દ આવડતો નથી મને, પણ આ એક ચોરસ જેને કહેવાય તેનું બાંધકામ છે. અને આપણે આગળ જોઈશું કે તેનો તેનો વિસ્તાર કેવો છે. અને જ્યારે આ 3 દરવાજાની આપણે જે વાત વાંચી અને જો આપણે જે પ્રભુ મંદિર બાંધવામાં આવ્યું હતું, જ્યારે તમે ગણનાનું પુસ્તક છે ત્યાં જ્યારે ઇસરાયલ પ્રજા હતી, જ્યારે આરામ કરતી હતી, કરાર કોષને વચ્ચે મૂકી અને જેવી રીતે તેઓને પોતાની દરેકના કુળ પ્રમાણે જેવી રીતે એ લોકોએ તેની આજુબાજુ બેસવાનું હતું અથવા તો છાવણી નાખવાની હતી, એ તમે જોશો તો આની સાથે એ વર્ણન બહુ જ મળતું આવે છે. આગળ અહીંયા લખવામાં આવ્યું છે કે નગર ચોખડું છે, એટલે જેટલે જેટલી તેની લંબાઈ તે છે તેટલી જ તેની પહોળાઈ છે. તેણે છડીથી નગરનું માપ લીધું છે તો તે 1,500 માઇલ થયું છે. તેથી લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ સરખી છે. પછી તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ પ્રમાણે, એટલે દૂતના માપ પ્રમાણે ગણાતા 144 હાથ હતું. શું આ જગ્યા આપણી માટે થઈ રહેશે? શું આ જગ્યા એટલી વિશાળ છે? આ અત્યારની આપણી પૃથ્વી છે તેનાથી, તેના કરતા વધારે વિશાળ એવું માનવામાં આવે છે. અમુક પ્રભુના સેવકો છે આ જે નગર છે તેની ગણતરી કરી છે અને એવું માનવામાં આવે છે કે આપણી દરેક વ્યક્તિ માટે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ જેણે ઉત્પત્તિથી તે આ સમય દરમિયાન જે કર્યો છે, દરેક વ્યક્તિની માટે અહીંયા રહેવાની માટે મોર દેન ઇનફ રૂમ હશે. આપણે જરૂરિયાત કરતાં પણ વધારે આપણી પાસે આપણી જમીન હશે, આપણું રહેવાનું સ્થાન હશે. તેના કોટનું ચડતર યાસ્પિસનું હતું અને નગર નિર્મળ કાયના જેવા ચોખ્ખા સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષણથી સુશોભિત હતા. પહેલો પાયો યાસ્પિસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણી, આઠમો પીરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, 11મો સની, 12મો યાકુત. યાકુત તે 12 દરવાજા, 12 મોતી હતા. તેઓમાંનો દરેક દરવાજો એક મોતીનો હતો અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચના જેવો હતો. કેવી રીતે આ શક્ય બની શકે? તમે જો તમારી પાસે સોનાની વીંટી હોય અથવા તો કોઈ પણ સોનાની વસ્તુ હોય, તેને તમારી આંખ અગાડી જોઈ ને જોજો કે એની આરપાર દેખાય છે? નથી દેખાતું. કઠણ હોય છે સોનું, એની આરપાર આપણે નથી જોઈ શકતા. પણ અહીંયા એવું લખવામાં આવ્યું છે કે આ નગરનો રસ્તો ચોખ્ખા સોનાના નિર્મળ કાચના જેવો હશે. આ કઈ જાતનું સોનું હશે કે જે કાચના જેવું હશે? ફરીથી હું તો કલ્પી શકતો નથી, મારી સમજણ બહારની વસ્તુ છે આ, પણ કેવી અજાયબ આ જગ્યા હશે વાલાઓ. એક વસ્તુ, એક મુદ્દો હું તમને આપવા માંગુ છું. આજે આપણે બધા મૂલ્યવાન પાષણની વાત કરવામાં આવી, અહીંયા સોનાના રસ્તાની વાત કરવામાં આવી રહી છે, અહીંયા 12 મોતીના દરવાજાની વાત કરવામાં આવી રહી છે. વાલાઓ, આ બધી વસ્તુ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે આંખમાં એક જાતની ઝલક આવી જાય છે. આહા, કેવી જગ્યા હશે! કારણ કે અત્યારના આપણા જીવનમાં મોતી અને સોનું અને રત્ન, આ બધી વસ્તુઓનું બહુ મહત્વ છે. આ બધી વસ્તુઓ બહુ મૂલ્યવાન છે. ભલાઓ, મારું માનવું એવું છે કે આ જગ્યાએ જ્યાં સોનાનો નિર્મળ કાચના જેવો રસ્તો છે, આ બધી વસ્તુ જે આપણને બહુ વાલી અત્યારે લાગે છે, તેને પામવાને માટે આપણે આકાશ પાતાળ એક કરી નાખીએ છીએ. કેટલું સોનું હું ભેગું કરું, કેટલી મારી પાસે મિલકત હોય, આ બધી વસ્તુઓનું આપણા જીવનમાં કોઈ સ્થાન નહીં હોય, કોઈ મૂલ્ય નહીં હોય. અને ફરીથી કેમ? કારણ કે આપણે આપણા તારનાની હાજરીમાં હઈશું. હાલેલુયા! આ વસ્તુ હું આમાંથી સમજવા માંગુ છું. આનાથી મારી આપણું આપણે બહુ પ્રભાવિત થઈ જવાની જરૂર નથી. અત્યારની આપણી સમય પ્રમાણે આ બહુ પ્રભાવિત લાગે છે, પણ જ્યારે આપણે પ્રભુની હાજરીમાં આ વસ્તુઓ જોઈશું ત્યારે આની કોઈ જાતનું કોઈ વેલ્યુ નહીં રહે. આની કોઈ વેલ્યુ નહીં રહે. 22મી કલમ, તેમાં મેં મંદિર જોયું નહીં, કેમ કે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે. વાલો, આપણે જાણીએ છીએ કે અત્યારનું જે સ્વર્ગ છે તે સ્વર્ગમાં મંદિર છે, જે મૂસાએ મંદિર બાંધ્યું. અને જો આપણે તમે આપણે નિર્ગમનના પુસ્તકમાં જો તમે અભ્યાસ કરો અને પછી ત્યારબાદ તમે હિબ્રુઓનો પત્ર, હિબ્રિયોનો પત્રનો તમે અભ્યાસ કરો, તો ત્યાં આપણને જાણવા મળશે કે જે મંદિર અહીંયા પૃથ્વી પર બાંધવામાં આવ્યું હતું તે આકાશમાં, એટલે કે સ્વર્ગમાં જે મંદિર છે તેની પ્રતિમા પ્રમાણે બાંધવામાં આવ્યું હતું. અત્યારે આપણે જ્યારે પ્રગટીકરણનું પુસ્તકનો અભ્યાસ કર્યો ત્યારે પણ વારંવાર આપણે જોયું કે વેદી ઉપરથી વેદીની પાસેથી દૂત આવ્યો, વેદી આગળ લોકો પ્રાર્થના કરતા હતા. એટલે એ પ્રગટીકરણના પુસ્તકમાં પણ વારંવાર આ જે સ્વર્ગમાં પ્રભુ મંદિર છે તેની વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ હવે આ જે નવું સ્વર્ગ અને નવી પૃથ્વી છે ત્યાં કોઈ જાતનું મંદિર છે નહીં, કારણ કે આપણે જ્યાં પણ હોઈશું ત્યાં પ્રભુની સતત હાજરી છે. પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ તેનું મંદિર છે. નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. અને આ વસ્તુ યાદ રાખજો, આપણે હમણાં પાછા આવીએ છીએ, કેમ કે ઈશ્વરનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે. સૂરજ કે ચંદ્ર છે નહીં, તેમના પ્રકાશમાં સર્વ પ્રજાઓ ચાલશે અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે. આમાં એવી ગેરસમજ તમે ના કરશો કે આ જગ્યાએ આપણે જઈએ, આ જે આપણે જે સમયની વાત કરીએ છીએ અને જે જગ્યાની વાત કરીએ છીએ ત્યાં જુદી જુદી પ્રજાઓ હશે, ના, એવું લખવામાં નથી આવ્યું. જ્યાં તમે મૂળ ભાષામાં જ્યાં લખવામાં આવ્યું છે ત્યાં શબ્દ એથને વાપરવામાં આવ્યું છે. ઇંગ્લિશમાં એનો ટ્રાન્સલેશન, એનું ભાષાંતર નેશન્સ થાય છે, અહીંયા ગાડી પ્રજાઓ કરવામાં આવ્યું છે. અને એનો મતલબ એમ થાય છે કે ત્યાં કોઈ પણ જાતનો ભેદભાવ નહીં હોય. ગમે તે પ્રજાના, ગમે તે દેશના તમે લોકો છો, ગમે તે આપણા આપણી ચામડીનો રંગ છે, સર્વને અહીંયા ગાડી એક જ રીતે પ્રવેશ મળશે, અને એ પ્રભુ દ્વારા. અને અહીંયા રાજાઓ ડિસેબલ લખવામાં આવ્યું છે, તે પણ આપણને એમ સમજાવવા માંગે છે કે ત્યાં તમારી પાસે કોઈ જાતની પોઝિશન કે તમે કયા કુટુંબમાં જન્મ્યા, કેવી સત્તા છે, એનું કોઈ જાતનું વેલ્યુ હશે નહીં. કારણ કે જે રાજાઓ છે એ પણ પોતાનું ગૌરવ ઈશ્વરને આગળ ધરી દેશે. એ રીતે આ વચનને સમજવાની જરૂર છે. અહીંયા જે લખવામાં આવ્યું છે કે નગરના સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, હું તમારું ધ્યાન ઉત્પત્તિ તરફ દોરવા માંગુ છું. આપણે આગળ બીજી કલમમાં વાંચ્યું કે ત્યાં આ જે નવું સ્વર્ગ છે અને નવું પૃથ્વી છે, ત્યાં દરિયો પણ નથી, સમુદ્ર પણ નથી. આ જ વસ્તુ આપણને ઉત્પત્તિની શરૂઆતમાં જોવા મળે છે. આપણે ચોથા દિવસ સુધી સૂરજ કે ચંદ્ર હતો નહીં, છતાં પણ પહેલા 3 દિવસમાં પ્રભુ એમ કહે છે કે સાંજ અને સવાર, બીજો દિવસ અને હું આ ઉત્પન્ન કરું છું. ત્રીજા દિવસે સમુદ્રની સ્થાપના કરવામાં આવે છે, અને એ એટલા માટે કે જે ઉત્પત્તિમાં જે બધી વસ્તુઓ બની ગઈ એ ફરીથી અહીંયા આપણને જોવા મળે છે. જે શ્રાપ આપવામાં આવ્યો હતો ઉત્પત્તિમાં, હવે એ શ્રાપ અહીંયા નથી. બધું જ જે ઉત્પત્તિમાં બન્યું હતું તેનું તેનું અમુક વસ્તુઓ આપણે અહીંયા જોઈ રહ્યા છે કે ફરીથી પ્રભુ કેવી રીતે આ પૃથ્વીનું બંધારણ કરી રહ્યા છે. 25મી કલમ, દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહીં, કેમ કે ત્યાં રાત પડશે નહીં. તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ તેમાં લેવાશે. જે કંઈ અશુદ્ધ છે અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે તથા અસત્ય આચારે છે તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહીં, પણ જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. બહુ સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે કે કોણ પ્રવેશ કરશે. આમાં હું વધારે ઊંડાણમાં જવા માંગતો નથી. આ જે છેલ્લી કલમ મેં વાંચી એ આપણે જોઈએ, આપણે પ્રકટીકરણનો 17 અને 18મો અધ્યાય જોઈએ તો આ જે શૈતાનના સંતાનો છે, જે શૈતાનની પાછળ ચાલનાર છે, પોતાની પોતાની જે વાસનાઓ છે, પોતાની જે લાલચ છે, પોતાની ઈચ્છા અને સમજણ પ્રમાણે જે ચાલનારા લોકો છે, તેઓને આ જગ્યાએ કોઈ પણ જાતનો પ્રવેશ મળવાનો નથી. કેટલી બધી ભયાનક આ તેઓની પરિસ્થિતિ હશે, કારણ કે તેઓને તો અગ્નિનું જે તળાવ છે તેમાં નાખી દેવામાં આવશે. અને આ જે શહેરની આપણે અહીંયા વાત કરી રહ્યા છે કે જ્યાં 12 પાયા નાખવામાં આવ્યા છે, તે વિશે હું તમારી સાથે વાત કરી અને આજનો અભ્યાસ સમાપ્ત કરવા માંગુ છું. અને તેની માટે, તે સમજણને માટે આપણે હિબ્રુઓનો પત્ર ખોલીશું, તેનો 11મો અધ્યાય અને 8મી કલમથી આપણે વાંચીશું. અને આ સમજવું બહુ જરૂરી છે. અહીંયા લખવામાં આવ્યું છે કે વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાંગિત થયો, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવેશ કર્યો, અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકુબની સાથે તે રાવટીઓમાં રહેતો હતો. કેમ કે જે શહેરનો પાયો છે જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે તેની આશા તે રાખતો હતો. કયા વિશ્વાસ પર ઇબ્રાહિમ જીવતો હતો? કયા વિશ્વાસ પર? તેને જે શહેરનો પાયો, એટલે કે જે શહેરની વાત આપણે હમણાં શીખ્યા, જે શહેરની વાત આપણે અહીંયા 21મા અધ્યાયમાં આપણને કહેવામાં આવી છે, એ શહેરના પાયા વિશે તે રાહ જોઈ રહ્યો હતો, કારણ કે તેનો યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે. વાલાઓ, તમે જાણો છો કે ઇબ્રાહિમ બહુ સંપત્તિવાળો માણસ હતો, પણ જે વચનનો દેશ હતો તેમાં તેણે ફક્ત એક જ વસ્તુની ખરીદી કરી હતી, એક જ જમીનનો તે જમીનદાર હતો, અને એ તો સારાની કબર. બાકીનો સમય એ તંબુમાં રહેતો હતો. સુવાલાઓ, હું અને તમે વિશ્વાસથી, જે વિશ્વાસ ઇબ્રાહિમમાં હતો કે જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું તે જવાનું તેડાને આધીન આજ્ઞાંકિત થઈ આધીનતાથી તે પ્રભુના સાથે વિશ્વાસથી ચાલ્યો. સુવાલાઓ, આપણે એવો વિશ્વાસ કરીએ છે? આપણને પણ વચન આપવામાં આવ્યું છે ઇબ્રાહિમની જેમ, આપણને પણ એક સ્થળ વારસામાં મળવાનું છે. આપણને પ્રભુએ કીધું છે કે સમય આવશે ત્યારે હું તમને તેડવાને પાછો આવવાનો છું, અને હું તમને મારી બાપના ઘરે લઈ જઈશ. યોહાન 14માં કહેવામાં આવ્યું છે કે હું તમારી માટે જગ્યા તૈયાર કરવાને માટે જઉં છું. ક્યાં? આ શહેર કે જેનો પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાખ્યો છે, જેના યોજનાર તથા બાંધનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પણ ત્યાં પ્રવેશ ફક્ત વિશ્વાસથી મળે છે. શું તમારું નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલું છે? વાલાઓ, વધુ વિલંબ કરશો નહીં. જે સંગત આપણે ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં આદમ અને હવાએ જ્યારે ફળ ખાધું તે ગુમાવી બેઠા, તે સંગત આપણને ફરી મળનાર છે જો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ તો. જો આપણે પ્રભુના રક્તથી શુદ્ધ થઈ પસ્તાવો કરી એક નવું જીવન આપણે શરૂ કરીએ, આપણી જે જૂની વાતો છે તે ભૂલી અને પ્રભુની દોરવણી પ્રમાણે પવિત્ર આત્માના આધારે પ્રભુને ગમતું, પ્રભુને સાથે પ્રભુની સાથે આજ્ઞાંકિત રહીને એક ઓબિડિયન્ટ આજ્ઞાંકિત જીવન જો આપણે જીવીએ વિશ્વાસ દ્વારા, તો આ નવા સ્વર્ગ અને નવા પૃથ્વીમાં આપણું સ્થાન નક્કી છે. અને આપણો જે પ્રભુ છે, જે આપણી માટે પોતાનું જીવન આપ્યું, તે જે વચન આપ્યું છે આપણને, તે પૂરું કરવાને સામર્થ્યવાન છે. સુવાલાઓ, આજે તમારું જીવન તમે પ્રભુને નહીં સોંપો? અને વાલાઓ, તમારામાંથી જેઓ પ્રભુને ઓળખે છે, પ્રભુને અંગત રીતે ઓળખે છે, પોતાનું જીવન તમે પ્રભુને સોંપ્યું છે, તો હું તમને પણ ફરીથી એકવાર એક ઝુંબેશ આપું છું, એક કોલ આપું છું તમને કે શું તમારામાં છીપી ના શકાય એવી પ્રભુને જાણવાની તરસ છે? શું હજુ પણ એવું કંઈક જીવનમાં છે કે જેની ઉપર તમારે જીત મેળવવાની છે? હજુ પણ કોઈક એવો સ્વભાવ, ચીડાઈ જવાનો સ્વભાવ, ગુસ્સે થઈ જવાનો સ્વભાવ, નિરાશ થઈ જવાનો સ્વભાવ, ભયનો સ્વભાવ, ચિંતાનો સ્વભાવ, કયું એવું વસ્તુ છે કે જેની પર હજુ પણ તમારે જીત મેળવવાની જરૂર છે? તો આપણે પ્રભુના સામર્થ્ય દ્વારા, પ્રભુના રક્તના સામર્થ્ય દ્વારા, પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા આ આપણા સ્વભાવ ઉપર, આપણા જીવનમાં જે ખામી છે તેની ઉપર વિજય મેળવી શકીએ છીએ અને આશીર્વાદિત જીવન જીવી શકીએ છીએ. આ પ્રભુ, અમે તમારા કેટલા ઋણી છીએ પ્રભુ. આપ કેટલા જાયબ જેવા આશીર્વાદ તમે અમારા જીવનમાં આપ્યા છે પ્રભુ. આપ કેમ અમે આવું એક હારેલું, એક નિરાશ જીવન જીવીએ છીએ? પ્રભુ, અમે તમારામાં એક વિજયવંત જીવન જીવી શકીએ તે માટે તમે અમને સામર્થ્ય આપો પ્રભુ. આ જે અત્યારનો જે સમય છે, જે અમારી ચારો તરફ જાણે કે શેતાનનું વર્ચસ્વ છે, ત્યારે પ્રભુ આપ તમે વિલંબ વગર અમને લેવાને આવો પ્રભુ બાપ. અમે આતુરતાથી તમારી રાહ જોઈએ છે પ્રભુ બાપ. અમે તમારી સંગતને માટે અમારા જીવનમાં એક સતત આશા, એક ઝંખના છે પ્રભુ બાપ. તમે ક્યારે પૂરી કરશો પ્રભુ બાપ? અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે વહેલી તકે અમને લેવાને આવો અને તમારી સાથે આ એક અનંત જીવન અમે આનંદમાં ગુજારી શકીએ તેવી તમને વિનંતી કરીએ છીએ. હું સર્વને તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન.